محترم سانبھڑنارو عزیز بھائیوں نے بہنوں مسجد نا احکام ماتے آگاہ سستانی مسئلو 909 نمبر ماں فرماوے چھے کہ مسجد نی زمین چھت چھاپروں اینو پلافوں اینی بیت دیوال نی اندر نو حصو اندر نو بھاگ وغیرے نے نجس کروں حرام چھے અને જેને જાણ થાય કે નજીસ થઈ છે એના માટે જરૂરી છે કે તરત જ એ નજાસત દૂર કરે. આવતે મુસ્તહબ છે પર પ્રેકોશિયો રકોમાં દે કે મસ્જિદની દિવાલના બહારના ભાગને એટલે મસ્જિદની ભીતનો જે બહારનો ભાગ હોય તેને પણ નજીસ ન કરવામાં આવે, પણ જો એ નજીસ થઈ જાય તો નજાસતને બરતરફ કરવું, એને દૂર કરવું, એને સાફ કરવું લાઝિમ નથી. અલબત્તા મસ્જિદના બહારના ભાગને બેહુરમતીના ઈરાદાથી નજીસ કરવું હરામ છે, અને એ બેહુરમતી દૂર થઈ જાય એટલી હદે બહારના ભાગને પાક કરવું લાઝીમ છે, ફરજ છે. અગર કોઈ માણસ મસ્જિદને પાક ન કરી શકતો હોય અથવા તે માટે જરૂરી મદદ ન મેળવી શકતો હોય તો તેના ઉપર મસ્જિદને પાક કરવું વાજિબ નથી, પણ જો એને એવું જણાય કે બીજાઓને ખબર કરવાથી તહારતનું કામ અંજામ આપશે તો ખબર કરવું, જાણ કરવી જરૂરી છે. અઈમ્મા અલૈહિમુસ્સલામના હરમોને નજીસ કરવું હરામ છે, અને જો નજીસ થાય તો અગર બેહુરમતી થતી હોય તો તેને પાક કરવું વાજિબ છે. બલ્કે અહવતે મુસ્તહબ છે પર પ્રેકોશિયો હુકમમાં દે કે જો બેહુરમતી ન થતી હોય તો પણ તેને પાક કરી લેવું જોઈએ. અગર મસ્જિદમાં મૂકવામાં આવેલી સાગડી, મોકેત, તાપી વગેરે નજીસ થઈ જાય તો એને પાણીથી પાક કરી લેવું જોઈએ. પણ અગર એ સાગડી, મોકેત, તાપી વગેરેનું નજીસ રહેવું મસ્જિદની બેહુરમતી માટે કારણરૂપ હોય અને પાણીથી પાક કરવાથી એ સાગડી વગેરે ખરાબ થઈ જતી હોય તો એવા સંજોગમાં, એવી હાલતમાં નજીસ ભાગને કાપી લેવું જોઈએ. નજીસુલ ઐન અથવા નજીસ થયેલી કોઈ વસ્તુને મસ્જિદમાં લઈ જવાથી જો મસ્જિદની બેહુરમતીનો સંભવ હોય, બેહુરમતીની બીક હોય તો તેમ કરવું હરામ છે. બલ્કે અહવતે મુસ્તહબ છે પણ પ્રેકોશિયો રોકો માંદે કે બેહુરમતી ન થતી હોય તો પણ નજીસુલ ઐન અથવા નજીસ થયેલી કોઈ વસ્તુને મસ્જિદમાં ન લઈ જવામાં આવે. અહવતે વુજુબી છે એટલે પર પ્રેકોશિયો ઓબ્લિગેટવાર કે મસ્જિદને સોનાથી ઝીનત ન આપવામાં આવે, મસ્જિદને સોનાથી શણગારવામાં ન આવે. અને અહવતે મુસ્તહબ છે કે પર પ્રેકોશિયો હુકમ આંદે કે મસ્જિદને કોઈ પણ જાનદાર, જેમ કે ઇન્સાન, જાનવરોના ચિત્રો, ઇન્સાન અથવા જાનવરોના ફોટાઓ, છબીઓ વગેરે વડે તેને શોભાયમાન ન બનાવવામાં આવે. મસ્જિદના બારી, બારણા અને બીજી વસ્તુઓ વહેંચવી હરામ છે, અને જો મસ્જિદ જર્જરિત થઈ હોય, વેટિષ્ઠ થઈ જાય એટલે એકદમ જૂની થઈ જાય તો એ બધી વસ્તુઓ એ જ મસ્જિદના પૂર્ણ બાંધકામમાં વપરાવવી જોઈએ, અને જો એ મસ્જિદમાં કામ ન આવી શકતી હોય તો બીજી મસ્જિદમાં ઉપયોગમાં લઈ શકાશે. પણ જો એવું બને કે કોઈ પણ મસ્જિદમાં વાપરવા લાયક ન હોય તો તેને વેચીને જે રકમ મળે તે એ જ મસ્જિદના બાંધકામમાં વપરાય, અને નહીં તો બીજી કોઈ મસ્જિદના બાંધકામમાં વપરાય. મસ્જિદના બારી, બારણા અને બીજી વસ્તુઓ વેચવી હરામ છે, અને જો મસ્જિદ જર્જરિત થઈ હોય, વેટિષ્ઠ થઈ જાય, એકદમ જૂની થઈ જાય તો એ બધી વસ્તુઓ એ જ મસ્જિદના પૂર્ણ બાંધકામમાં વપરાવવી જોઈએ, અને જો એ મસ્જિદમાં કામ ન આવી શકતી હોય તો બીજી મસ્જિદમાં ઉપયોગમાં લઈ શકાશે, બીજી મસ્જિદમાં એ વાપરવામાં આવશે. પણ જો એવું બને કે કોઈ પણ મસ્જિદમાં વાપરવા લાયક ન હોય તો તેને વેચીને જે રકમ મળે, જે પૈસા થાય, તે એ જ મસ્જિદના બાંધકામમાં વપરાય, અને નહીં તો બીજી કોઈ મસ્જિદના બાંધકામમાં એ પૈસા વપરાય. મસ્જિદ બનાવવી અને જર્જરિત એટલે જૂની થયેલી મસ્જિદમાં સમારકામ કરાવવું મુસ્તહબ છે, સુન્નત છે, સવાબથી ભરેલું કામ છે. અને જો મસ્જિદ તદ્દન બિલકુલ વેટિષ્ઠ થઈ હોય, જર્જરિત થઈ હોય અને તેમાં સમારકામથી કામ ન ચાલે તો બિલકુલ નવેસરથી બાંધી શકાય છે. બલકે જે મસ્જિદ વેટિષ્ઠ ન હોય, જર્જરિત ન હોય, એકદમ જૂની ન થઈ ગઈ હોય પણ લોકોની સહેલાઈ માટે તેને મોટી કરવા ખાતર તોડીને નવેસરથી બાંધવું પડે તો જાયઝ છે, રજા છે. મસ્જિદને સાફ કરવું, તેમાં રોશની લગાવવી, તેમાં દીવો કરવો એ મુસ્તહબ છે, સુન્નત છે, સવાબથી ભરેલું કામ છે. અને જે માણસ મસ્જિદે જવાનો ઈરાદો કરે તેના માટે સવાબ છે, મુસ્તહબ છે કે ખુશ્બુ લગાડે, અત્તર લગાવે, સાફ અને કિંમતી સારા કપડાં પહેરે, પોતાના જોડા બૂટ વગેરેના તળિયા પાક રાખે અને મસ્જિદમાં દાખલ થતી વખતે જમણો પગ પહેલા અંદર મૂકે અને નીકળતી વેળા પ્રથમ ડાબો પગ બહાર મૂકે, એવી જ રીતે સુન્નત છે, મુસ્તહબ છે કે મસ્જિદમાં સૌથી વહેલો દાખલ થાય અને સૌથી મોડો નીકળે, જેમાં વધારે સવાબ છે. ઇન્સાન જ્યારે મસ્જિદમાં દાખલ થાય ત્યારે મુસ્તહબ છે, સુન્નત છે કે બે રકાત નમાઝ તહિયતે મસ્જિદ અને હુરમતે મસ્જિદની નિયતથી પડે, અને જો બીજી કોઈ વાજિબ અથવા મુસ્તહબ સુન્નત નમાઝ પડે તો પણ કાફી છે, બસ થશે. મજબૂરીની હાલત સિવાય, લાચારીની હાલત સિવાય મસ્જિદમાં સુવું મકરૂહ છે, દેતેસ્તાબ્લ છે. એવી જ રીતે મસ્જિદમાં દુનિયાના કામો વિશે વાતો કરવી, પોતાની કારીગરીમાં કામમાં મશગુલ રહેવું, નસીહત વગેરે સિવાયના કાવ્યો પડવા કે શાયરી કરવી, પોએઝી કરવી મસ્જિદની અંદર મકરૂહ છે. ઉપરાંત મસ્જિદમાં થૂકવું, નાક સાફ કરી કે શેદાઓ બલગમ વગેરે મસ્જિદમાં ફેંકવું મકરૂહ છે, બલકે અમુક સંજોગમાં હરામ પણ છે. એવી જ રીતે પોતાની ખોવાયેલી વસ્તુની શોધમાં કે અન્ય કામ માટે મોટા સાદે મસ્જિદની અંદર પુકારવું, રાડું પાડવી મકરૂહ છે. અલબત્ત અઝાન માટે બુલંદ અવાજનો કોઈ વાંધો નથી. દીવાનાને, ઘેલા માણસોને મસ્જિદમાં દાખલ કરવા દેવું મકરૂહ છે, દેતેસ્તાબ્લ છે. એવી જ રીતે બચ્ચાઓને મસ્જિદમાં દાખલ થવા દેવું એ સંજોગમાં મકરૂહ છે કે એમના આવવાથી નમાઝીઓને તકલીફ થતી હોય અથવા મસ્જિદ નજીક થવાનો સંભવ હોય, બીક હોય, એ સિવાય મકરૂહ નથી. અને જે માણસે ડુંગળી યા લસણ વગેરે ખાધું હોય અને એને કારણે મોઢામાંથી આવતી વાસ, મોઢામાંથી આવતી ગંધને કારણે લોકોને અઝિયત થતી હોય, દુઃખ પહોંચતું હોય, તો તેના માટે મસ્જિદે જવું મકરૂહ છે. હવે આપણે નમાઝના અહકામની અંદર એ વસ્તુને જોઈએ કે જેને અઝાન અને એકામા કહેવામાં આવે છે. અઝાન અને એકામાના બારામાં મસઅલો 925 થી શરૂ થાય છે. આગા ફરમાવે છે કે મરદ અને ઓરત, જણ અને દૈરી બંને માટે મુસ્તહબ છે, સુન્નત છે, સવાબથી ખાલી નથી કે પોતાની રોજની દરેક વાજિબ નમાઝ પહેલા અઝાન અને એકામા કહે. બીજી વાજિબ નમાઝો કે જે આગળ બયાન થઈ ચૂકી કે મુસ્તહબ નમાઝો, સુન્નત નમાઝો માટે શરિયતમાં હુકમ આવ્યો નથી, પણ ઈદે ફિત્ર અને ઈદે અઝા એટલે રમઝાન ઈદ જેને ઈદ ઉલ ફિત્ર કહેવાય છે, ઈદે અઝા જે બકરી ઈદ, ઈદે કુરબાની, એ બંને ઈદો ની નમાઝ જો જમાઅતથી પઢાતી હોય તો નમાઝ પહેલા 3 વાર અસ્સલાત પુકારવું મુસ્તહબ છે, સવાબ ભરેલું છે. મુસ્તહબ છે, સુન્નત છે કે જ્યારે બચ્ચું જન્મે ત્યારે પહેલા જ દિવસે અથવા તરત જ તે જ વખતે તેના જમણા કાનમાં અઝાન અને ડાબા કાનમાં એકામા કહેવામાં આવે. અઝાન અને એકામાના વાક્યો, એના ફ્રાઝ, એના મો વચ્ચે વધારે પડતો ફાસલો ન રાખવો જોઈએ, ઇન્ટરવાલ અનોર્માલ ન હોવું જોઈએ. અને અગર એમના વચ્ચે અસામાન્ય ફાસલો રાખે એટલે ઇન્ટરવાલ અનોર્માલમાં લો રાખે તો પછી અઝાન અને એકામા ફરીથી કહેવું જોઈએ. અગર અઝાન અને એકામામાં સુરાવટવાળો અવાજ ગળામાંથી કાઢે, મસઅલો નંબર 930 છે. અગર અઝાન અને એકામામાં સુરાવટવાળો અવાજ ઘરમાંથી કાઢે અને એવી રીતે ગાઈને પડે જેવી રીતે સંગીતના જલસાઓમાં સૂર કાઢવામાં આવે છે, કોમ ઉન શાંસોન એ અઝાન અને એકામાં આપવામાં આવે તો એ હરામ કામ ગણાશે. અને જો સંગીતના સૂર જેવો આભાસ ન થતો હોય, ભલે શાંસોની જેમ એનો આભાસ ન થાય, તો પણ મકરૂહ છે જે તે સ્ટાબલ છે. જે સંજોગમાં બે નમાઝો એક પછી એક સાથે પડવામાં આવે તેમાં પહેલી નમાઝ માટે જો અઝાન દેવામાં આવી હોય તો બીજી નમાઝ માટે અઝાન સાકિત એટલે માફ છે. પણ બીજી નમાઝ માટે અઝાન સાકિત થવા માટે શરત એ છે કે બે નમાઝો વચ્ચે ફાસલો ન હોવો જોઈએ અથવા ઓછો હોવો જોઈએ. અને જો એટલો ફાસલો હોય કે નાફેલા અને તાકીબાત પડી શકે તો વાંધો નથી. અને અહવતે વુજુબી એટલે પ્રેકોશિયો ઓબ્લિગાતવા એ છે કે એવા સંજોગમાં જો બીજી નમાઝ માટે અઝાન કહે તો શરિયતના હુકમની નિયતથી ન કહે, બલકે છેલ્લા બે સંજોગમાં એટલે કે અરફાતના દિવસે અને મશરુલ હરામમાં કોઈ પણ નિયતથી અઝાન દેવું મુનાસિબ નથી. અગર નમાઝે જમાત માટે અઝાન અને એકામા આપવામાં આવી હોય તો એ જમાતની સાથે નમાઝ પઢનારે પોતાની નમાઝ માટે અઝાન અને એકામા ન કહેવું જોઈએ. અગર કોઈ શખ્સ મસ્જિદમાં દાખલ થયા બાદ જુએ કે નમાઝે જમાત પૂરી થઈ ગઈ છે તો જ્યાં સુધી સફો કાયમ હોય અને લોકો વિખેરાઈ ન ગયા હોય ત્યાં સુધી તેના માટે પોતાની નમાઝ માટે અઝાન અને એકામા કહેવાની જરૂરત નથી. એટલે કે તેમ કરવું તાકીદ ભરેલી સુન્નત નહીં ગણાય, બલકે જો અઝાન દેવા માંગે તો બહેતર એ છે કે તદ્દન ધીમાસા અવાજે અઝાન દે. અને જો એ બીજી નમાઝે જમાત કાયમ કરવા માંગતો હોય એટલે બીજી નમાઝે જમાત પડવા માંગતો હોય તો અઝાન અને એકામા ન દેવું જોઈએ. જ્યારે બીજી અઝાન લોકોની જાણ માટે યા નમાઝે જમાત માટે અપાઈ રહી હોય ત્યારે સાંભળનાર માટે મુસ્તહબ છે કે જેટલો ભાગ તે સાંભળે તેને ધીમે સાદે દોહરાવે. જે માણસે બીજી અઝાન અને એકામા સાંભળી હોય ચાહે એણે દોહરાવી હોય કે ન દોહરાવી હોય, અગર એ અઝાન અને એકામા અને પોતે જે નમાઝ પડવા માંગે તે વચ્ચે વધારે વખતનો અંતર ન હોય તો અઝાન અને એકામા કહ્યા વગર નમાઝ પડી શકે છે.